તારીખ 10/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 975 અને 976 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 583
કેટલાક બોલ વક્તાના શ્રોતાના સ્વરૂપ ઉપર છે. જૈન ધર્મમાં તત્વનું નિરૂપણ કરનાર વક્તા કેવા હોય અને શ્રોતા કેવા હોય એ વિષય ઉપર ટોડરમલજીએ સારો પ્રકાશ પાડ્યો છે. ગુરુદેવશ્રીના એના ઉપરના પ્રવચનોમાંથી છે. સર્વ વિદ્યામાં આત્માની વિદ્યાને જ પ્રદાન કરે છે. જગતમાં અનેક પ્રકારની વિદ્યા છે. સામાન્ય વિદ્યા તો પ્રચલિત છે, અનેક પ્રકારના જીવન જરૂરિયાતના સાધનો બનાવવા માટેની આવડત છે. પણ કેટલીક બીજી વૈજ્ઞાનિક ઊંચા પ્રકારની વિદ્યાને ટેકનોલોજી કહેવામાં આવે છે. એ ઉપરાંત પણ બીજી રહસ્યમય વિદ્યાઓ પણ જગતમાં ઘણી છે. એને તાંત્રિક માંત્રિક એવી પણ વિદ્યા કહેવામાં આવે છે. ટેકનોલોજી છે એ બધું યાંત્રિક વિદ્યામાં જાય છે. યાંત્રિક માંત્રિક તાંત્રિક મંત્રથી કાર્ય થાય, તંત્રથી કાર્ય થાય, એવી પણ હજારો ગમે વિદ્યા છે. ત્રણેય પ્રકારમાં ઘણો વિશાળ વિષય છે. એ સર્વ વિદ્યામાં આત્માની વિદ્યાને જ, જેને અધ્યાત્મ વિદ્યા કહેવામાં આવે છે, તેને જ પ્રધાન કહે છે. શું કહે છે? ભગવાનની વાણીમાં દિવ્ય ધ્વનિમાં જગતની સર્વ વિદ્યાઓનો પ્રકાશ થયેલો છે. કોઈ વાત બાકી રહી નથી. જે સર્વજ્ઞ પરમાત્માએ ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણ્યા, એમની વાણીમાં જગતના અનેક પદાર્થો વિશેનું વિજ્ઞાન છે. એ પણ વક્તવ્યની જેટલી સ્થિતિ છે એ સ્થિતિમાં જાહેર થયું. એ સિવાય અવક્તવ્ય પણ ગુણધર્મો છે. પદાર્થના અવક્તવ્ય ગુણધર્મો પણ છે. જળ પદાર્થના પણ, ચેતન પદાર્થના તો છે પણ જળના પણ છે. એમાં અનેક પ્રકારની હજારો ગમે વિદ્યાઓ છે, તો પણ ભગવાને એ સર્વ વિદ્યામાં અધ્યાત્મ વિદ્યાને, આત્માની વિદ્યાને જ પ્રધાન અથવા મુખ્ય કહી છે. શા માટે એમ છે? કે આત્માની વિદ્યાથી એક આત્માને હિત અથવા સુખ થાય છે. બીજી વિદ્યાઓ, કોઈ વિદ્યાઓ આત્માને સુખનું કારણ નથી. પણ કોઈ એવી વિદ્યા હોય કે ગંભીર માંદગીમાંથી નિરોગતા લાવી દે, તો એ વિદ્યા સારી કે નહીં? કોઈ રીતે વૈદો હકીમોથી મટાડ્યો ન મટે એવો રોગ હોય, એ કોઈ તંત્ર મંત્રથી મટી જાય એવું બને, તો એ વિદ્યા સારી કે નહીં? ના, છે નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. જેમ દવા છે એ તબીબી વિજ્ઞાનની વિદ્યા છે, ડૉક્ટરની વિદ્યા જેને કહેવામાં આવે છે. તો ખરેખર તો કોઈ પરમાણુનું કાર્ય કરતો નથી. શરીરમાં મીછી નું ઝેર ચડ્યું હોય, સર્પ નું ઝેર ચડ્યું હોય, સર્પ મીછી કરડે અને એવી દવા આપે કે ઝેર ઉતરી જાય, ઉલટી થઈ જાય. ઝેર પીધું હોય ને ઝેર કઢાવી નાખે ઉલટી કરે. જેમ દવાની વિદ્યા છે એવી અનેક પ્રકારની દવાઓ છે ને, હજારો ગમે ઔષધિઓ છે, એને જાણવાની વિદ્યા છે. વનસ્પતિ એમ નથી કહેતી કે મારામાં આ ચીજ છે, તો જ્ઞાન જાણે છે. એવી તંત્રની મંત્રની હજારો વિદ્યાઓ છે જગતમાં. આ લોકો મેલી વિદ્યા પહેલા સાધતા ને. જૈન દર્શનમાં તો આ વિદ્યાધરો છે એના ઉપરથી. તમે કેટલાક મનુષ્યની જાત એવી થાય છે, વિદ્યાધર જાતના મનુષ્યો થાય છે, એની પ્રકૃતિ વિદ્યા સાધવાની હોય છે. એ અનેક પ્રકારના પ્રયોગ કરીને વિદ્યાને સાધે, જપ તપ કરીને પણ વિદ્યાને સાધે, એ અસ્ત્ર શસ્ત્રની વિદ્યાને સાધે છે મુખ્યપણે એ લોકો. એવી જગતમાં વિદ્યાઓ કેટલી છે કે હજારો વિદ્યાઓ, કેટલી પાર વિનાની વિદ્યાઓ છે. જૈન દર્શન માં આવું કઈ છે કે નહીં? છે એ બધું. પણ એ કોઈ વિદ્યાથી આત્માનું હિત નહીં હોવાથી, અને તમામ વિદ્યાઓ બહારની સંયોગોને આશ્રિત ફેરફારો સાથે સંબંધ ધરાવનારી હોવાથી, એ આત્મા માટે કોઈ વિદ્યા શ્રેષ્ઠ નથી એમ છે. પ્રધાન નથી, મુખ્ય નથી કરવા જેવી. આ જ્યોતિષ વિદ્યાલય છે ને, ગણિત છે કે નહીં? એ તો જેને વિદ્યા નથી આવડતી એટલે ખોટું પડે છે, આવડે છે એને ખોટું નથી પડતું. ત્યાં તો શું છે કે એના જાણનારા નથી, પણ વિદ્યા ખોટી છે એમ નથી. વિદ્યા વિદ્યાના સ્થાનમાં બરાબર છે, એનું ગણિત છે એ એક્ઝેક્ટ બરાબર છે, એમાં કોઈ ફેર ન પડે. એ ભગવાનની વાણીમાં આવેલો વિષય છે. આ તબીબી વિજ્ઞાન આયુર્વેદ પણ ભગવાનની આ વાણીમાં આવેલો વિષય છે. બધી વિદ્યાઓ, તમામ જગતમાં જેટલી વિદ્યા છે, એ સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આવેલી ચીજ છે. કોઈ વાત ભગવાનથી અજાણી નહોતી, તેમ વાણીમાં નથી આવીને કોઈ બીજાએ શોધ કરીને મૂકી છે એવું પણ નથી. પછી યંત્ર હોય, તંત્ર હોય, મંત્ર હોય, ગમે તેમ બધું આવી જાય છે. ભગવાનની વાણીમાં વસ્તુનું સ્વરૂપ આવ્યું છે, એ પદાર્થો આવ્યા. આવવાનું કારણ છે કે જગતના બહુભાગ માણસો એમ માને છે કે જૈન છે એક નાસ્તિક દર્શન છે. શું જૈન છે? નાસ્તિક દર્શન છે. અને એ નાસ્તિક દર્શનમાં શું ઠેકાણું હોય એટલે એના માનવાનો સવાલ, એને માનવાનો સવાલ ઉભો નથી થતો. વેદાંતના અભ્યાસ બ્રાહ્મણે એક પ્રશ્ન પૂછ્યો કે તમે જૈન બાજુ વળ્યા તો શું જૈનમાં ત્રિકાળ વેતા હોય છે કે? આપણા ભગવાન તો ત્રિકાળ વેતા હોય છે કે શું કહ્યું? તમે જે માનો છો ત્રિકાળ વિતા, એ તો એક જ વ્યક્તિને માનો છો કે કોઈ એક એવી વ્યક્તિ છે જેને ઈશ્વર કહેવાય છે, ભગવાન કહેવાય છે, એ ત્રિકાળ વિતા છે. પણ જૈન દર્શનમાં તો અનંતા સર્વજ્ઞો છે. કેટલા છે? અનંતા સર્વજ્ઞો છે અને અનંતા થશે હજી, એવડો મોટો સર્વજ્ઞનો વિષય છે. તો હે, અમે તો એમ માનીએ છીએ કે એમાં કોઈ ત્રિકાળ વિતા છે જ નહીં. અંતરહાને કોઈ નથી. આટલો જૈન દર્શનનો પ્રચાર ઓછો છે. કેટલો? પ્રદેશમાં તો એટલો પ્રચાર નથી, પણ આ તો ભારતની વાત છે. એ પ્રચાર નથી કે આપણે ત્યાં એવી મોટી મહાન વસ્તુ છે આપણી પાસે, એનો પ્રચાર નથી જગતમાં. હવે જો જગતના જીવો, જે પરિભ્રમણ કરતા જીવો છે, એને માનવા સંબંધીમાં જે બાહ્ય પદાર્થની મહિમા છે, એવી કોઈ મહિમા જૈન દર્શનમાં હોય તો આકર્ષણ થાય પહેલા એને. તો જગતની અંદર રિદ્ધિ સિદ્ધિનો જે વિષય છે, ચમત્કારનો વિષય છે, વિદ્યાનો વિષય છે, આ બધું લોકોને આકર્ષણનો વિષય છે. કઈક છે એની પાસે, કઈક ચીજ છે, કઈક તત્વ છે, કઈક માલ છે એમ ખબર પડે. તો એ બધું જયારે વાણીમાં, ભગવાનની વાણીમાં આવ્યું ત્યારે લોકો નથી કરે, આ તો કોઈ જબરજસ્ત લાગે છે. કારણ કે અધ્યાત્મ વિદ્યા તો સમજી શકે એવી પરિસ્થિતિ નથી. તો એને બાહ્ય વિદ્યાથી આકર્ષણ થાય, બાહ્ય વૈભવથી આકર્ષણ થાય, સમોસરણ જુએ, ઓહો તો કોઈ ગજબના કોઈ લાગે છે. આવું છે જેને જોતા દેવોને આશ્ચર્ય થાય, મનુષ્યોને આશ્ચર્ય થાય એમાં શું. જે દેવલોકમાં એવો બાહ્ય વૈભવ ઘણો છે ઇન્દ્રાદિકનો, એ ઇન્દ્રના વૈભવ કરતા પણ અહીંનો રચના કોઈ વિશિષ્ટ પ્રકારની, ઊંચા પ્રકારની જોવામાં આવે ત્યારે લોકો, જીવોને એમ થાય છે કે નહીં અહીંયા પણ કાંઈક છે. શું છે એ પછીનો વિષય છે, પણ મહત્તા છે એ આવે છે. અને એટલે તો નીતર તો એમ કહે કે તમારા કરતા તો અમારું જ્ઞાન વધારે છે, આ ચીજ ક્યાં તમારામાં છે, આ તો અમે બતાવી દુનિયાને. તો જગતમાં સર્વજ્ઞથી કોઈ મહાન નથી એ વાત પણ ચારે બાજુથી સાબિત થાય છે કે સર્વજ્ઞથી કોઈ મહાન નથી. એની વિતરાગતા તો મહાન છે, મહાનમાં મહાન છે, પણ જે સર્વજ્ઞપણું છે એ તો અજ્ઞાનીઓને પણ, ગમે એવા અજ્ઞાનીઓને પણ એક વખત ઉભા રાખી દે છે. અને એ એક એવું આખા દર્શનનું મૂળ છે, જૈન દર્શનનું એક એવું મૂળ છે કે જ્યાંથી તમામ વાતનો ફેંસલો લાવી શકાય છે. એટલે એમ કહ્યું કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, દર્શનનું મૂળ સર્વજ્ઞ છે, તત્વનું મૂળ સર્વજ્ઞ છે. ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો, એટલા માટે શ્રીમદજીએ કે જો ધર્મની પ્રરૂપણા કરવી હોય તો સર્વજ્ઞતાને પહેલા સ્થાપવી. સર્વજ્ઞ સ્થપાશે તો વાત નિર્બાધ સિદ્ધ થશે, અને નહીંતર કોઈ વાત નિર્બાધ સિદ્ધ નહીં થાય, ક્યાંય ને ક્યાંય બાધા આવ્યા વિના. એ સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં અને જ્ઞાનમાં જગતની તમામ વિદ્યા જણાય, જણાય તો એ વાણીમાં આવી. એ વાણી ભગવાને ક્યાં ઈચ્છાથી કરી છે તમારા પ્રશ્નમાં, કે ભગવાનને કઈ ઈચ્છા નહોતી કે હું આવી વાણી કરું, કે જેમાં એક અધ્યાત્મની વાત આવે ને બીજી વાત મારે શા માટે કરવી જોઈએ, જરૂર શું. બીજી વાતનું જયારે મહત્વ નથી, અથવા બીજી વાતો, બીજી વિદ્યાઓ આત્માને હિતકર ને સુખકર નથી, તો એવી વાત શું કરવા કરો. એવી ઈચ્છા અનિચ્છાનો પ્રશ્ન પણ વિતરાગને વિશે તો નથી. પણ જે વાણી નીકળી છે એ સર્વજ્ઞ અનુસારીની નીકળી છે. તો જે જ્ઞાનમાં સર્વને જાણવાનું કાર્ય છે, એવું જે નિમિત્ત છે વાણીને, વાણી તો નૈમિત્તિક ભાવ છે, જે દિવ્ય ધ્વનિ છે એને નિમિત્ત શું છે, કે એનું અંતરંગ નિમિત્ત છે સર્વજ્ઞ દશા, અને એનું બહિરંગ નિમિત્ત છે લોકાલોકના પદાર્થો અને ધર્મો, કે જેને એ બતાવે છે નિમિત્ત તરીકે. આમ એ સર્વજ્ઞની વાણી કુદરતી રીતે ઉત્પન્ન થયેલી ચીજ છે, ન તો ભગવાનની એમાં ઈચ્છા છે કે ન તો એમાં કોઈ બીજા જીવની ઈચ્છાનો સવાલ ઉભો થાય છે. એ સ્વયં ઉત્પન્ન થયેલો ઓમકારનાથ છે કે જેમાં જગતના સર્વ પદાર્થો, સર્વ વિદ્યાઓનો પ્રકાશ થાય છે. પછી લાયક જીવ છે, ભવ્ય જીવ છે, એ પોતાને કામની ચીજ એમાંથી પકડે છે, કે મારા આત્માને હિત થાય એવું આધ્યાત્મિક તત્વની અંદર શું રહ્યું છે એ પોતે પોતાની લાયકાતથી પકડે છે, અથવા જેની જેવી લાયકાત છે એનું એને વાણીમાંથી આપોઆપ ગ્રહણ થાય છે, એવો વાણીનો અતિશય છે.
કલ્યાણ મેં પ્રસંગ થયા પછી અને વાણીમાં બધા જીવોને લાભ થાય એવી વાણી
આવે છે, એવી વાણી આવે છે, બધા જીવોને લાભ થાય એવી જ વાણી આવે છે.
તો આ જે બીજો વિષય આવે છે
એમાં તો જો ઘણા જીવો એવા છે બાહ્ય દ્રષ્ટિવાન કે જેને બાહ્ય આકર્ષણનું કોઈ નિમિત્ત જોઈએ, જેને કોઈ બાહ્ય આકર્ષણનું નિમિત્ત જોઈએ, એ બધા પ્રકાર છે એની અંદર. અને તેથી જ તીર્થંકર જ્યારે વિચરે છે, જ્યારે એમનું વિહરમાન પણ હોય છે, ત્યારે વધુમાં વધુ જીવો ધર્મને પામે છે. શેષકાળના એટલા જીવો ધર્મ કોઈ પામતા નથી જેટલા તીર્થંકરની વિદ્યમાનતામાં ધર્મને પામે છે. એટલે બને છે પણ એવું જ સાથે સાથે. એટલે એમની ભાવના છે સર્વથા ફેલ જાય છે એમની, પણ ધર્મ પામવાના જે પ્રકાર છે એમાં બૌભાગ્ય એનું સાફલ્ય છે, સફળતા છે. કેમ કે ભાવના પણ નિષ્ફળ આવી છે, કોઈ સ્પૃહાથી ભાવના આવી નથી કે બધા જીવો પામે એમાં મારી મોટાઈ થઈ જાય પમાડવામાં, એવું તો કાંઈ એમાં નથી. એકદમ નિષ્ફળ આવી છે, બસ નિષ્કારણ કરુણા જેને કહેવામાં આવે છે. જગતના જીવો દુઃખી છે અને આ સુખનો માર્ગ છે, આ માર્ગમાં તો માત્ર સવળી સમજણ અને સ્વીકાર કરવાનો છે, અને તે પણ પોતાના મૂળ સ્વરૂપનો, અસલ સ્વરૂપનો. બીજી કોઈ આમાં બાધાને તકલીફ છે નહીં. તકલીફ એટલી છે કે એથી વિપરીત ગ્રહણ કરેલું જીવને છોડવું પડે છે, એ થોડું એને શરૂઆતમાં કઠણ પડે છે, પણ એ શરૂઆતનો તબક્કો છે, પછી કાંઈ એ વાત એવી અઘરી નથી. તો એવી નિષ્કારણ કરુણાથી ભાવના આવી છે તો એના ફળમાં એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ વધે છે કે જ્યારે એમનો ઉપદેશ છૂટે ત્યારે અનેક અનેક અનેકા અનેક જીવોનું કલ્યાણ થઈ જાય છે, કેટલાય લાખો કેવળીઓ થઈ જાય, લાખોના લાખો મુનિઓ થઈ જાય દીક્ષાધારી, અને લાખો કરોડો, લાખો નહીં બલકે કરોડો સમ્યક દ્રષ્ટિઓ થાય. ત્યારે તો એક થવો મુશ્કેલ, કરોડો થાય ત્યારે એવો ધર્મકાળ પ્રવર્તે છે એમના વિદ્યમાનપણામાં. કોઈને કાંઈ નિમિત્ત પડે છે, કોઈને ના કાંઈ નિમિત્ત પડે છે, કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ એની અંદર કારણ રહેવાનું છે. કેમ કે આ ગૌતમ સ્વામી આવ્યા, અજૈનમાંથી આવ્યા, હજારો વેદાંતિ શિષ્યોના ગુરુ હતા, વિરોધમાં હતા, ભગવાનના મહાવીર સ્વામીના વિરોધમાં હતા. આવ્યા ત્યારે એમના પટ્ટધર શિષ્ય થયા, પ્રમુખ શિષ્ય થયા. આમ તો કહે છે કે 12 ગણધર હતા, એમાંથી આ મુખ્ય ગણધર. બીજા ગણધરોના નામ પ્રસિદ્ધ નથી, જેટલું ગૌતમ ભગવાનનું નામ પ્રસિદ્ધ છે. તો શું આકર્ષણ થયું છે, કેમ કે શોભ સંતો ઘણો હતો, જયારે હજારો વેદાંતિ શિષ્યોના ગુરુ હતા ત્યારે ઘણો ક્ષયોક્ષમ હતો, પણ ભગવાનની વાણી સાંભળી ત્યાં પહેલા ક્ષયોક્ષમનું પાણી ઉતરી ગયું. ત્યારે આ મારો ક્ષયોક્ષમ તો અહીંયા કઈ હિસાબમાં નથી, વામણો છે, આમાં તો કંઈક વાતો આવે છે, આપણને તો કઈ ખબર જ નથી. શું એને લાગે, વિશાળ ક્ષયોક્ષમ હોય અને એનું અહમ થયું હોય એને સીધું એમ થાય કે આપણે કાંઈ જ નથી આની પાસે, કાંઈ આપણો હિસાબ કિતાબ લાગે એવું નથી. એટલે સીધું એને બહુમાન ઉત્પન્ન થવાના અનેક નિમિત્તો છે. બહુમાન ઉત્પન્ન થવાના ભગવાનના જે અતિશયો છે એ અતિશયો નિમિત્ત પડે છે, કોઈને કોઈ રીતે, કોઈને કોઈ રીતે, કોઈને કોઈ રીતે એમ થાય છે. આપણે જેમ વાતચીત કરીએ છીએ વિકલ્પ પૂર્વક વાણીનો વ્યવહાર ચાલે છે, પછી વિકલ્પ ચાલ્યો ગયો એ નિર્વિકલ્પ દશા છે, એ નિર્વિકલ્પ દશા સંપૂર્ણ નિર્વિકલ્પ દશા છે. એમાં વાણી નીકળે છે તો નથી હોઠ ચાલતો, નથી જીભ ચાલતી, નથી કંઠ હલતો, એ ભગવાનનું આખું જે શરીર છે, ત્યાં જે આજુબાજુ જે કારણ વર્ગણા છે એમાંથી અવાજ નીકળે છે. અને બધા જીવોને અનક્ષરી અનક્ષરી અવાજ નીકળે છે, અક્ષરાત્મક નહીં, એટલે એને નાદ કહેવામાં આવે છે. બધા જીવોને પોતપોતાના ભાવમાં જાણે પોતાની ભાષામાં ભગવાન કહેતા હોય એવું ભાષે છે, બહુ સ્પષ્ટ અતિ સ્પષ્ટ ભાષે છે. સદમસ્ત કહે તો માણસ હજી પ્રશ્ન પૂછે કે આપે કહ્યું પણ સમજાણું નહીં, હજી જરા સ્પષ્ટ કરો, એ અવકાશ ત્યાં નથી રહેતો, એવો વાણીનો અતિશય છે. જેને જે પ્રશ્ન ઉઠે એને સમાધાન થાય છે ત્યારે એને સ્વીકાર આવે છે કે જ્ઞાન છે કંઈક, મારામાં જે જ્ઞાન નથી ને મને જે સમજાણું નહીં ને એનો જે પ્રશ્ન ઉઠ્યો એનો જવાબ છે, માટે અહીંયા જ્ઞાન છે એની પ્રતીતિ આવે છે. સર્વજ્ઞની પ્રતિ કહેનારની પ્રતીતિ આવતી હોવાથી, એના ઉપર વિશ્વાસ આવતો હોવાથી અરહંત પરમાત્માનું બીજું નામ આપ્ત પુરુષ છે. એને આપ્ત પુરુષ કહ્યા છે શાસ્ત્રમાં. આપ્ત એટલે વિશ્વસનીય, એવું એવો એનો અર્થ થાય છે. જેના ઉપર વિશ્વાસ કરવા યોગ્ય છે, એ કે બીજાના કહેવાથી નથી, એ સાંભળનારને જ વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે અહીંયા જ્ઞાન છે, આ સર્વજ્ઞ છે, આ પરમેશ્વર છે, આ પરમાત્મા છે. પછી કોઈ અપાત્ર જીવને ન થાય બીજો વિષય છે, બાકી બહુ ભાગ જીવોને ધન પામવાનું નિમિત્ત થાય છે. ત્યાં ઈંધા પડનારા નથી હોતા એવું કાંઈ નથી. આપણો નંબર પણ ભૂતકાળમાં એમાં ઈંધા પડવાનો લાગી ગયેલો છે, ક્યાંય ઊંધાઈકરણ ન કરે એવું કઈ નથી. જીવ તો સ્વતંત્ર છે. હા, વાત આવે છે, એ તો મૂળ આમાંથી નીકળ્યું છે ને. આ મૂળ તો બધું આમાંથી મતમતાંતરો થઈને નીકળ્યું છે, એટલે કોઈએ કાંઈ રાખ્યું છે, કોઈએ કાંઈ રાખ્યું છે, કોઈએ કાંઈ રાખ્યું છે, જેને જે ઠીક પડ્યું એ રાખ્યું છે અને બાકી બધો ફેરફાર કરી નાખ્યો છે એમ છે. આવે છે જેમ કોઈને વિચાર પ્રમાણે કેમ સ્વપ્ન આવે એમ એને વિચાર પ્રમાણે એ બધો અંદરમાં કલ્પના તરંગ થાય છે. બહુ કઈ માલ નથી. અને છતાંય કોઈને માનો કે કશાયની મમતા થતાં કોઈ વિદ્યા સધાય, કોઈ કાંઈ ને કાંઈ પ્રકારે રિદ્ધિ સિદ્ધિ થાય, તો એથી કાંઈ એમાં મૂળ પામવા જેવું નથી કે એની કોઈ મહત્તા કરવા જેવું નથી. એ વાત સૂચવવા એમ કહે છે કે બધી જ વિદ્યાઓમાં આત્માની વિદ્યા પ્રધાન કહેલ છે સર્વજ્ઞ ભગવાને. એ બધી વાત આવી છતાં એમાં એ વાત પણ સાથે આવી છે કે આ બધી વાતમાં અધ્યાત્મ વિદ્યા મુખ્ય છે, એ વાત પણ અંદર આવી છે. એમ કે ના, પણ એ તો બહુ ઓછો કાળ છે, એટલે કોઈને ખ્યાલ ના આવે એટલો બધો ઓછો કાળ છે. સેકન્ડ નો પણ અંદર નો ભાગ છે, એટલે ત્યાં એવી સ્થિતિ થઈ જાય છે. અહીંયા તો જે વિતરાગ છે ને, સર્વજ્ઞ વિતરાગ, એ સંપૂર્ણ નિર્વિકલ્પ છે, એટલે ત્યાં તો એ કાંઈ ચેષ્ટા હોતી નથી. મુનિદશામાં તો ક્ષણે ક્ષણે જે નિર્વિકલ્પ થાય છે એમાં તો કોઈને ખ્યાલે ના આવે. હાલતા હોય ને નિર્વિકલ્પ થાય, ખાતા હોય ને નિર્વિકલ્પ થાય, બોલતા હોય ને નિર્વિકલ્પ થાય, પણ એ તો એક ઝૂલતી દશા જ છે. વિકલ્પ ને નિર્વિકલ્પ, વિકલ્પ ને નિર્વિકલ્પ, થયા જ કરે, થયા જ કરે, સહેજે સહેજે. ત્યાં તો બીજાને ખ્યાલ પણ આવતો નથી. અહીંયા તો વક્તાનું સ્વરૂપ કેવું છે, એટલે એમ કહે છે કે જે અધ્યાત્મ વિદ્યાનો રસિક વક્તા હોય તે શું કહે છે. જૈન દર્શનના વક્તાઓમાં જે તત્વનું નિરૂપણ કરનારા છે તે અધ્યાત્મ વિદ્યાના રસ વાળા હોવા જોઈએ. જેને અધ્યાત્મ વિષય આવે ત્યારે ઘણો રસ ઉત્પન્ન થાય, અધ્યાત્મ વિષયની મુખ્યતા કરે, બીજું બધું ગૌણ કરે, જે પ્રયોજનભૂત છે એને ગૌણ ન કરે, એને મુખ્ય જ કરે. એવું જે અધ્યાત્મનું પ્રકરણ છે એનો એ રસિક હોવો જોઈએ કે જેથી એને એની જ મુખ્યતા થાય. મારે પ્રશ્ન ચાલેલો વિમર્શનજીના વખતમાં બહુ ચર્ચા થતી ત્યારે કે વીરસેન સ્વામીએ જે ધવલ આદિ ટીકા કરી છે અષટખંડ આગમની, એ ધવલા ટીકામાં કર્ણાનુયોગનું પ્રકરણ હોવા છતાં અધ્યાત્મની વાત ઠેકાણે ઠેકાણે બહુ જોરદાર આવે છે. આવું એક વખતે એટલી બધી જોરદાર આવે છે કે એમ થાય ઓહો આશ્ચર્ય થાય. તો મારી ચર્ચા ચાલે કહ્યું કે એ તો એમનું હૃદય છે, જેને જેની મુખ્યતા હોય એને એની વાત વચ્ચે આવ્યા વિના રહે નહીં. આ નિયમ છે એનો, જગતમાં એમ જ બને છે કે નહીં? કાંઈ પ્રકરણ ન હોય પણ પોતાને જેની મુખ્યતા લાગી એ વાત વચમાં ઘુસાડી દે છે કે નહીં? છે જે એનાથી આવી જ જાય છે. એમ અધ્યાત્મનો વિષય એ જ આત્માને હિતકર અને સુખકર હોવાથી અધ્યાત્મ રસિક વક્તામાં એ વાત આવ્યા વિના રહે નહીં, અથવા મુખ્યપણે એ જ વાત આવે. અને એ જ વક્તા અહીંયા તો કહે છે કે જૈન દર્શનના વક્તા તરીકે શોભે છે, એનું કામ છે આમાં. આ તો વક્તાઓ માટે માર્ગદર્શનનો વિષય છે. શસ્ત્ર બનાવવાની વિદ્યા, યંત્ર, જંત્ર, તંત્ર છે ને બધું. યંત્ર એટલે મશીનરી, જંત્ર એટલે મંત્ર, મંત્ર ને જંત્ર પણ કહેવાય છે, અને તંત્ર એટલે એવા એક તાંત્રિક પ્રયોગો પણ કેટલાક હોય છે કે જેના દ્વારા અમુક કાર્યો એના નિમિત્તે થતા હોય છે, મંત્રના નિમિત્તે થાય. અને દવાથી ઝેર ઉતારે એમ મંત્રથી ઝેર ઉતારે છે, મંત્ર ભણે અને ઝેર ઉતરી જાય. એટલે તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. દવાઈ ક્યાં બધાને મટાડે છે? તમે એમ કહો કે ભાઈ આ શરદીની દવા નાનેથી શરદી ઘણા ની મોટી છે, પણ મને નથી મટતી એનું હું. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કરતા કરો સંબંધ તો છે નહીં, વાત છે. બધા ઉપચારના વિષય છે. કોઈનું કાર્ય કરે છે તો વસ્તુના સ્વરૂપમાં છે નહીં, સર પાયો હોય મોટો કાળો ડિબાંગ જેવો હોય, 50 ફૂટ 25 50 ફૂટ નો ફરખાય, આમ ફેન માંડીને 4 ફૂટની ફેન માંડીને સામે બેઠો હોય, ખસતો ન હોય અને તાકાત નથી કે કોઈ પાસે જાય, ફૂંક મારે ત્યાં ડરે બધા, ફૂંકાડો મારે ત્યાં ડરે, કોઈ એક ડગલું આગળ આવવા જાય એવી ઝપટ મારે કે માણસ પાછો પડે. મંત્ર બોલવા વાળા માં આગ ગયું હોય મંત્ર બોલે સફડા હાલતા થઈ જાય લે ઠીક. જેમ ગાય નીકળી જાય ઘરમાંથી ડચકારો કરીને, એવું મંત્ર થી નીકળી જાય મોટો સર્પ હોય ને. એવા બધા મંત્રો ઘણા છે, ઘણું છે જગતની અંદર, બહુ વિશાળ વિષય છે. એ બધું ભગવાનની વાણીમાં આવ્યું છે, તે બધી લૌકિક વિદ્યા છે. એમ કહીને એમ કહેવું છે કે લૌકિક વિદ્યાની કાંઈ કિંમત નથી, આ અધ્યાત્મ વિદ્યા તો કોઈ અલૌકિક વિદ્યા છે એમ કહેવું છે. જે પરિભ્રમણ કરતા જગતના જંતુને જીવ જંતુ કહેવાય છે કે નહીં, સિદ્ધ પરમાત્મા બનાવે એ વિદ્યાની પાસે બીજી વિદ્યાનો શું હિસાબ છે? હા, એક ઇન્દ્રી બે ઇન્દ્રી થાય છે ને, નાના નાના વરસાદ થશે તો પાંખ વાળા મકોડા કેવા ક્ષણિક આયુષ હોય છે, હવામાં ઉત્પન્ન થઈ જાય અડધી કલાક કલાકમાં પાછો તરફરતા હોય, એવા અંદર દુખી 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 જીવો છે, એને પરિપૂર્ણ પરમાનંદ ની પ્રાપ્તિ થાય એવી એની જગ્યાનો કિંમત શું થઈ શકે? જે અશાતાની પીડામાં માણસ એનું કથન ન કરી શકે, કહી ન શકે, કથની ન કરી શકે, એવી અશાતાની પીડા હોય આ નારકા નારકી વગેરેમાં હોય છે. એક વ્યક્તિને એવી પીડાનાશક દવાનો ઉપચાર લાગુ ન પડે, એને આધ્યાત્મ વિદ્યા છે એ ભિન્ન પાડી દે, શરીર થી ભિન્ન પાડી દે, જાણે કઈ છે જ નહીં. જાણે સાતમી નારકીમાં આ તો કઈ નથી, સાતમી નારકીની પીડાથી જુદો પડી જાય, એની જે કિંમત છે એવી જગતમાં કોઈ વિદ્યાની કિંમત નથી. આ બધી તો લૌકિક વિદ્યા છે, શસ્ત્રો બનાવવાની વિદ્યા, આઈટમ અત્યારે તો બનાવે છે ને, પહેલાના જમાનામાં અનેક જાતના શસ્ત્રો હતા. આ નાગનું અસ્ત્ર હોય, નાગાસ્ત્ર કે જેને કહેવાય છે, નાગ અસ્ત્ર, તો બધાને નાગથી બાંધી દે, આખું સૈન્યમાં હજારો લાખો માણસો હોય એ બધા એના હાથ પગ ને બાંધવાની દોરી તરીકે નાગ નો ઉપયોગ થાય. નાગપાસ કે છે, અસ્ત્ર નું નામ, એ પાસ એટલે બંધન, એ વિદ્યાનું નામ છે નાગરૂપી અસ્ત્ર, નાગાસ્ત્ર એમ કે છે. એવી એવી વિદ્યાઓ હતી, વરસાદ લાવે હેરાન હેરાન કરી નાખે, અગ્નિ વરસાવે, અનેક જાતની વિદ્યાધરો વિદ્યા સાધતા હતા. આ છે રામચંદ્રજીનો બહુ પ્રખર દ્રષ્ટાંત છે. જે સીતાજીનો સ્વયંવર થયો, એ જનક રાજાએ મંત્ર સાધેલું ધનુષ જ મૂક્યું હતું, એ પણ આ ધનુષ જે ઉપાડે એને સીતા પરણશે. આવ્યા તો ઘણા તે બધા રાજાઓ ક્ષત્રિયો આવ્યા હતા,
બળિયા
વિદ્યાધરો આવ્યા હતા, શરીરના બળિયા, વિદ્યાના બળિયા, મનના બળિયા, બધા ઘણા આવ્યા હતા, ધન સંપત્તિ વૈભવ. પણ મોટા ભાગના તો નજીકમાં નહોતા જઈ શકતા, એ વર્ણન જૈન રામાયણમાં આવે છે. આ લોકોમાં એવું વર્ણન નથી, વૈષ્ણવની રામાયણમાં એવું વર્ણન નથી, આ વિદ્યાધરોનું એ બધું વર્ણન નથી ત્યાં. સામાન્ય વાત છે, એ તો બધું વાંચેલું છે, આમાં છે, પદ્મ પુરાણમાં છે કે કેટલાક રાજાઓ તો નજીક નહોતા જઈ શકતા, એની આજુબાજુ એટલો વાઇબ્રેશન ને કરંટ હોય, નજીક ન જઈ શકે. કેટલાક નજીક જઈ શક્યા એવા પુણવાળા હોય, પણ જ્યાં અડને ત્યાં જેમ ઇલેક્ટ્રિકનો કરંટ લાગીને ફેંકાય, એમ ફેંકાય ફેંકાઈને આઘા પડે, અડવા જાય ત્યાં ફેંકાઈને આઘા પડી જાય. રામચંદ્રજી એ તો એક રમત માત્ર માં ઉપાડ્યું, એમ નહીં એના કટકા ત્રણ થઈ ગયા, જેવું ઉપાડ્યું ભગા કટકા કરી નાખ્યા. એને તો બધા કેમ વાત, ચાલો અહીંયા વાત પૂરી થઈ ગયા. એ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, યંત્રનો મંત્રનો દ્રષ્ટાંત છે. પણ તે બધી વિદ્યા લૌકિક વિદ્યા છે, એની અધ્યાત્મ વિદ્યા પાસે કાંઈ કિંમત નથી. થોડી કિંમત છે એમની પણ કાંઈ કિંમત નથી. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આ બધી વાતો પાછળ હેતુ છે કે અનેક જીવો આ રીતે મિથ્યા દ્રષ્ટિઓના ચમત્કારોમાં આકર્ષાય છે. આજે દુનિયાનો બહુ મોટો ભાગ છે એની પાછળ આવા ચમત્કારો. અત્યારે તો બધે પછી એમાંય બનાવટો થઈ ગઈ છે, ચમત્કાર ન આવે કાંઈ હોય, વિદ્યા કાંઈ ન હોય, હાથ ચાલાકી હોય ને અમુક જાતની બધી ગોઠવણ હોય, જાદુગર જેવી. આ જાદુગરમાં એ બધી ગોઠવણ જ છે, હેન્ટ્રિક્સ જેને કહે છે, બધી ટ્રિક કરેલી હોય, એ લોકોને આકર્ષણ કરવાનું કારણ છે. એવો પાપનો ધંધો છે, એ ધર્મ ક્યાં હતો ત્યાં, ધર્મના નામે બહુ મોટો પાપનો ધર્મ છે, એ લોકોને ફરમાવવાનો. એટલે તો કહ્યું કે લાલે કહ્યું કાંતિલાલ છે
ને
આચાર્ય રજનીશને, આ વાત હું તમને શીખડાવવા તૈયાર નથી. એના માણસો આવ્યા હતા, પોતે તો ન આવે, વડોદરામાં હતા, પ્રયોગ ચાલતા હતા. આચાર્ય રજનીશને આવું થોડુંક શીખવું છે, તમે કાંઈક ત્યાં આવીને એમને શીખડાવ્યું. તો કાંઈ આવ્યા નહીં શીખવા, ખાનગીમાં તો બધું હતું. તો કે હું તો પાપ કરું છું, આ બધું હું તો આ બધું પાપ કરું છું પેઠાટો, પણ આ વિદ્યાથી કે આ આ આ આ લાઈનથી ધર્મના શ્રદ્ધાળુઓ બનાવવા, એ તો બહુ મોટો પાપ છે. હું નહીં શીખડાવ, ગમે એટલા પૈસાની ઓફર કરે, મારે વાત સાંભળવી નથી. ગુરુદેવને વાત કરી હતી, આપણા મુક્ષ જેવા છે ને, ઉષાબેનના મામા છે, બ્રહ્મચારી ઉષા, કાંતિલાલના. અચ્છા, લોકોને આશ્ચર્ય પ્રમાણે પ્રયોગ કરે છે ને, જાપાનમાં જે આવ્યા, એક એક શો ના 5-5 લાખ રૂપિયા ટંકશાળ પડે. શું છે કે છે, કાંઈ નથી અહીંયા, કે એની કોઈ કિંમત નથી અહીંયા, એમ કે છે. બધું થતી લોકોને છેતરવાની, લોકોને નજરને છેતરવાની વાત છે, આમાં બીજું કાંઈ છે, જાદુ બાદુ કેવું. પણ એ બધા કહેવાતા લોકોમાં ભગવાન કહેવાતા લોકો અંદર ખાને કેવી પોલવાળા હોય છે. આ તો દાખલો બિનોને જાણવામાં આવ્યો તો ખ્યાલ આવે, નહીતર આગે આગેથી પણ લોકો મને કાંઈક હશે ત્યારે લોકો માનતા હશે ને, કાંઈક હશે ત્યારે એનામાં કાંઈક હશે ત્યારે લોકો માનતા હશે ને, એના જેવા હોય એને માને, આ સીધી વાત છે.
બરાબર,
કોણ કોને માને કે જે જેના જેવા હોય એવા એને માને, બસ આ એનો સીધો હિસાબ છે. જે વિતરાગને માને એ વિતરાગ થવા જેવા હોય તો વિતરાગને માને, બીજા જે કેવા આલી દુવાલી હોય કે એના જેવા હોય, ભાત ભાતના જાત જાતના જેવી જાતના જે હોય એના જેવા હોય એને માને, બસ આ એનો સીધો હિસાબ છે. એ છે કે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એની દ્રષ્ટિપૂર્વક સંસારનો રસ જેને છૂટ્યો છે તે અધ્યાત્મ રસનો રસિયો છે. હવે એક બીજું પડખું બતાવે છે, વાત ટૂંકી છે પણ બહુ વજનવાળી વાત છે, કે અધ્યાત્મની વાત કરે, અધ્યાત્મનો રસિયો ખરો કે નહીં, તો કે આ બીજું પડખું છે એનું, કે જેને જ્ઞાનાનંદ સ્વરૂપની દ્રષ્ટિ થઈ, એની ઉપાદેયતા થઈ, અંતર આરાધન એનું જેને થયું નિર્દોષ પરમાત્મ તત્વનું, એ પૂર્વક જેનો સંસાર રસ ફીકો પડ્યો તે અધ્યાત્મ રસનો રસિયો છે. અધ્યાત્મની વાતો કરે તે અધ્યાત્મ રસનો રસિયો છે એમ નહીં, આ એનું બીજું પડખું છે. જૈન દર્શનમાં વ્યવહારનો વિષય જ એટલા માટે નિરૂપણ કર્યો છે કે એના બીજું પડખું પણ સાફ હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ. જેમ કે તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શનમ લીધું, તો કે વિપરીત અભિનિવેશ પૂર્વક તત્વનું શ્રદ્ધાંતે સમ્યક દર્શન છે. આમ કહેજો, શું વિપરીત અભિનિવેશ પણ હોય ને તત્વાર્થ ને શ્રદ્ધાન પણ આ બરાબર હોય, વ્યાખ્યા બધી આવડે છે, ચોખ્ખે ચોખ્ખું કહે છે, આમ જ હોય બીજું હોય નહીં. પણ આ બીજો એનો અભિપ્રાય છે જૂઠો, તો એને ત્યાં તત્વાર સ્થાન નથી. એમ અહીંયા કહે છે કે અધ્યાત્મ રસ કોને છે, કે જે અધ્યાત્મ તત્વ એવો જે આત્મા, એની જે દ્રષ્ટિ, એની દ્રષ્ટિમાં એની સર્વસ્વ ઉપાદેયતા આવે છે, એની દ્રષ્ટિમાં એની હૈયાતીનું ગ્રહણ છે, અને એની હૈયાતીના ગ્રહણમાં એની સર્વસ્વ ઉપાદેયતાનો ભાવ પડ્યો છે, અભિપ્રાય પડ્યો છે. એવા રસપૂર્વક, એવા સ્વતત્વના રસપૂર્વક જેને સંસાર રસ છૂટ્યો છે, ફિક્કો પડી ગયો છે, અંદરથી ગળી ગયો છે, તે અધ્યાત્મ રસનો રસિયો છે. આ એનો પ્રશ્ન લીધો. વાત કરી તત્વા શ્રદ્ધાનો વિષય હમણાં બહુ ચાલી ગયો, વિપરીત અભિનિવેશ ન હોય એમ. જ્ઞાનમાં પણ એને પ્રયોજનભૂત તત્વનું જ્ઞાનમાં વિપરીતતા ન આવે. પ્રયોજનભૂત વિષય છે એમાં વિપર્યાસ આવે તો પેલું જ્ઞાન ખોટું છે એમ નક્કી થાય. અધ્યાત્મનું જ્ઞાન એનું સાચું નથી. એવું જ સત્પુરુષના વિષયમાં છે. સત્પુરુષને પણ માને, અસત્પુરુષને પણ માને અને કહે કે હું તો સત્પુરુષને માનું છું, વાત તારી ખોટી છે, એ વાત સાચી નથી. બીજું પડખું એટલા માટે બતાવે છે કે અહીંયા અધ્યાત્મ તત્વનો રસ કોને કહેવો કે જેમાં ઉદ્ગળ રસ છીટો છે, જેમાં સંસાર રસ છીટો છે, આત્મરસની સામે અનાત્મ રસ છીટો છે, રાગ રસ છીટો છે, એને અહીંયા અધ્યાત્મ રસનો રસિયો કહેવામાં આવે છે. એવો વક્તા જૈન દર્શનનો વક્તા સૂચવે છે એમ વક્તાના સ્વરૂપમાં લીધું છે. વક્તાને એ માર્ગદર્શન લેવા જેવું છે કે આમ હોવું જોઈએ અને બીજું બધું હોવું અમને જોઈએ. વાત જ વિપરીત છે, એ વાત આમાં ચાલે હું, એ તો એની પરીક્ષાનો વિષય ત્યાં છે. નહીતર તો અસ્થિમાં માણસ છેતરાઈ જાય. એને ત્યાગ છે, એને વિરાગ છે, એને શાસ્ત્ર જ્ઞાન છે, એ સાચા દેવગુરુ શાસ્ત્રને માને છે. વિપરાયનો વિપર્યાસ છે, કોઈ ખોટા દેવગુરુ શાસ્ત્રને પણ ક્યાંય માને છે, કોઈ અસત્પુરુષને પણ સ્વીકારે છે, ક્યાંય એના અનેક વાતમાં ક્યાંય જ્ઞાનમાં વિપર્યાસ ઉભો થાય એવી વાત પણ આવે છે. આ બધા પ્રખા એના પરીક્ષા દ્રષ્ટિએ તપાસી લેવા જોઈએ, અથવા પોતે પોતાને માટે એને એ વિશે સ્પષ્ટ કરી લેવો જોઈએ. ગુરુદેવે તો બહુ ચારે બાજુથી ચોખ્ખું કર્યું છે. 975 થઈ ગયા, 976 યથાર્થ મુનિના ઉપદેશને કહેવાવાળાઓ હોય અને જૈન ધર્મના શ્રદ્ધાળુ હોય એવા વક્તાનો ઉપદેશ શ્રવણ કરવા યોગ્ય છે. યથાર્થ મુનિના ઉપદેશને કહેવાવાળા હોય, ખાલી વેશધારક મુનિના ઉપદેશને કહેવાવાળા હોય, વેશધારક મુનિ હોય એની પણ પ્રશંસા કરવાવાળા હોય, એ ખરેખર વક્તા તરીકે એનો ઉપદેશ શ્રવણ કરવા યોગ્ય નથી. અને જૈન ધર્મના શ્રદ્ધાળુ હોય, જૈન ધર્મ એટલે વિતરાગ ધર્મ, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ, પવિત્ર ધર્મ, અરાગ રાગ રહિત ધર્મ, એના જે શ્રદ્ધાળુ હોય એવા વક્તાનો જે શ્રવણ કરવા યોગ્ય છે. રાગ પણ કરવા યોગ્ય છે એવું થાપતા હોય તે જૈન ધર્મના શ્રદ્ધાળુ નથી. રાગ છે તે ધર્મ છે એમ સ્થાપતા હોય, ધર્મ નથી તો તને ધર્મ થવાનું કારણ થશે એમ સ્થાપતા હોય, એ પણ જૈન ધર્મના શ્રદ્ધાળુ નથી. જૈન ધર્મ તો વિતરાગ ધર્મ છે, પ્રબળ કષાયના અભાવ સ્વરૂપ છે. કષાયના અભાવ સ્વરૂપ ન કહ્યું, પ્રબળ પણ એ કષાયના અભાવ સ્વરૂપ છે. આનંદજીએ કંઈ કહ્યું, જેમ નિર્મળ તારે સ્ફટિક તણી તેમ જ જીવ સ્વભાવ, એમ કહીને આ વાત નાખી છે. શ્રી વીરે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કષાય અભાવ, ધર્મની વ્યાખ્યા એ કરી છે. દિગંબર આમનામાં પ્રસિદ્ધપણે આવ્યા હતા, પણ દિગંબર સાહિત્યનું એમનું અધ્યયન સારું હતું અને એમની રુચિ સારી હતી, એટલે એમની પોતાની રચનામાં એમને જે રુચિ આવ્યું છે એ શ્વેતાંબરાના એમાં હતા માટે જે બરાબર આવ્યું છે એ બરાબર ન ગણવું એવો પક્ષપાત હોય શકે. દિગંબર નું થથું પકડવાનું હોય
નહીં
તો દિગંબર માં વિકૃતિ આવી ખોટું સાચું માનવું પડશે તમારે. એ આ કોઈ ધર્મ વાળા સંપ્રદાય નો આ ધર્મ નથી. તત્વ છે એની અંદર ગુરુદેવ જે દોહરાવતા એની પાછળ કારણ છે. શ્વેતાંબર મતનો સ્પષ્ટપણે છડે ચોક નિષેધ કરવા છતાં આ બધી વાતો દોહરાવતા હતા. એમ દેવચંદજીના પદ દોહરાવતા હતા, આનંદનજીના પદ દોહરાવતા હતા, એની પાછળ કારણ છે. કોઈને કઈક ભાષણ હોય એટલે તો શ્રીમદને કોઈ પ્રશ્ન કર્યો કે આપ જેના પદ દોહરાવો છો એ આ નરસિંહ મહેતા કબીર અખો આ તો બધા વૈષ્ણવ છે, અન્યમતિ છે. તો કે માર્ગાનુસારી જીવ છે. શું કીધું? એવા જીવ પામી જાય, સંપ્રદાયમાં આવે એટલે પામી જાય એવું નથી. આવા જીવ
પામી જાય,
પામી જાય એવા જીવ હોય છે. એને અન્યમતમાં રહ્યા રહ્યા પણ તત્વની મૂળ વાત ઉપર ક્યાંક ચોટ લાગેલી છે એ એના પદ ને બતાવે છે. એ તો જીવ છે કે નહીં, આમાં જીવ ને સંપ્રદાય શું લાગુ પડે? જીવ તો બધા જીવ રાશિ છે, એ જ જાતિના બધા પદાર્થો છે. એ તો એમાં સંપ્રદાય શું લાગુ પડે? એમાં કોઈ સંપ્રદાય લાગુ પડે
બ્રાહ્મણ.
પણ ગૌતમ ગણધર પોતે બ્રાહ્મણ જ લાગે, ભગવાન ના વજીર મુખ્ય ગણધર હતા. બધી બ્રાહ્મણ હતા એમની, એ ગૌતમ ગણધર ગણધર પદે થયા, એમની સિદ્ધ થઈ ગયા આ કાળમાં. પાછા એ અરિહંત થયા, જૈન પરમેશ્વર થયા અને સિદ્ધ થયા. બ્રાહ્મણ ક્યાં રહ્યા એમાં? એ તો જૈન પરમેશ્વર થયા. અરિહંત થયા ત્યારે શું થયા? જૈનો ના પરમેશ્વર થયા, જૈન પરમેશ્વર
થયા.
અરિહંત થયા સિદ્ધ થઈ ગયા, ત્યારે તો સિદ્ધાલય માં બિરાજે છે. શું કહે છે? યથાર્થ મુનિના ઉપદેશને કહેવા વાળાઓ હોય અને જૈન ધર્મના શ્રદ્ધાળુ હોય એવા વક્તાનો ઉપદેશ શ્રવણ કરવા યોગ્ય છે. એટલે એ કોને મુનિ માને છે એ વાત સ્પષ્ટ હોવી
જોઈએ.
યથાર્થ મુનિ છે એને મુનિ માને છે કે નહીં, કે બધાને મુનિ માને છે? એક પણ બીજા કરતા એનું આચરણ સારું છે, બીજા કરતા એનું શાસ્ત્ર જ્ઞાન સારું છે. પંચ મહાવ્રત વગેરે આચરણ બીજા, પણ એ બીજા બરાબર ન હોય પણ એ બીજાને એ મુનિ માને છે કે નથી, એ પાછા પોતે આચરણ કરવા વાળા શું થાય? જો પોતે એક મુનિ બરાબર આચરણ કરતા હોય, ભલે પોતે મુનિ ન હોય ભાવલિંગે, પણ આચરણ એનું સારું હોય. પણ જો એ બીજા બધા એને એમ કે આ બધા મુનિ નથી તે દેની દશા શું થાય? એ બીજા અમુનિ છે જે મુનિ જેવા નથી દેખાતા, મારવા લઈએ એને. શું તમે અમને મુનિ કહેતા નથી, તમે મોટા મુનિ થઈ ગયા સીધા કરી નાખે એને. એને જો સંપ્રદાયમાં રહેવું હોય તો માયને છૂટકો, અમુનિ ને મુનિ માયને છૂટકો, એટલે ગ્રહિત મિથ્યાર્થમાં ગયે છૂટકો. જો સંપ્રદાયમાં રહેવું હોય તો ધર્મમાં રહેવું હોય એને કાંઈ બંધન નથી. ધર્મને કોઈ બહારનું સમાજનું વાળાનું સંપ્રદાયનું ધર્મને બંધન નથી. સંપ્રદાયમાં તો બંધન છે. એકને મુનિ માને તો ઈ જેને મુનિ માનતા હોય બધા એને મુનિ માનવા પડે, એને બીજો એમાં રસ્તો નહીં. આ દશા થાય
બરોબર.
કેવડો મોટો ગોટાળો ઉભો થાય એનો, એનો હિસાબ પછી રહેતો નથી. પણ મિથ્યા દ્રષ્ટિ હોય, કેવા હોય? બારમાં અમનીનો વેશ હોય પણ મિથ્યા દ્રષ્ટિ હોય, શિષ્યનો લાલચું હોય. ઠીક, બારમાં તો દીક્ષા લીધી હોય પણ શિષ્ય પરિવાર વધારવાનો જે લાલચું હોય, ફલાણા આચાર્ય કે કેટલા શિષ્ય કે આટલા શિષ્ય છે, કુટુંબના 5-25 સભ્યો હતા એનો ત્યાગ કર્યો અને અહીંયા એને કુટુંબ વધારી દીધું. આ મારા શિષ્ય. સમંત ભદ્ર આચાર્ય કહે છે કે ઓ જીનેન્દ્ર, આપ તો પરમ ગુરુ છો. આ તો બધા આચાર્ય છે એ તો એક પરમ ગુરુ નથી, અપરમ ગુરુ છે, નીચેની કક્ષાના ગુરુ છે. પણ જે પરમ ગુરુ છે એને એમ કહે છે કે આપે કદી જોયું નથી સમવ શરણમાં કે આ મારો શિષ્ય છે, એવું કદી જોયું નથી. એવું મારું તમારું કરે એને રાગ દ્વેષ ઉભા વિથ્યા વિના ત્યાં મુનિદશા ક્યાં છે? ત્યાં મુનિદશા રહેતી મિથ્યા દ્રષ્ટિ હોય, શિષ્યનો લાલચું હોય, પૈસાનો લોભી હોય, એ બધા પ્રકાર અત્યારે થઈ ગયા છે. પછી મુનિ હોય કે વક્તા હોય, એવા વક્તાનો ઉપદેશ સાંભળવો નહીં. પૈસાનો લોભી હોય, માનનો લોભી હોય, એ બધા લોભી જ છે ને, કાંઈક મેળવવું છે એ બધા લોભી છે, એવા વક્તાનો ઉપદેશ સાંભળવો નહીં. આ તો કેટલા વખત પહેલાના પ્રવચનો થઈ ગયેલા છે, પણ બધી ચોખવટ આવી ગઈ છે. માત્ર ધર્મ ઉપદેશ નો દાતા હોય અને પોતાનું ને પરનું તે પરનું ને પોતાનું ભલું કરે છે. જે માત્ર ધર્મને વળગનારો હોય અને ધર્મને વળગીને ધર્મોપદેશ નો કહેનારો હોય, ધર્મને કહેનારો હોય, એનું એક જ લક્ષ્ય હોય. શ્રીમદજી તો બહુ સરસ થાય પણ છે, એક સત્પુરુષની વ્યાખ્યા કરતા એવી વ્યાખ્યા કરી છે કે જેની અંતરંગ સ્પૃહા હોય છે, એવી જેની ગુપ્ત આચરણ આપે, શું કે અંતરંગ સ્પૃહા એવી જેની ગુપ્ત આચરણા છે, એમ કે સ્પૃહા નથી, સ્પૃહા નથી, મારે કાંઈ જોતું નથી એમ કીધા કરે અને એનું માન મેળવા કરે કે હું નિસ્પૃહ છું એવો મને માન મળે, એમ એવી ગુપ્ત આચરણા જેની છે, એ અંતરંગ અંતરંગમાં એવી ગુપ્ત આચરણા હોય છે, એવા સત્પુરુષ હોય છે, એવા ધર્મી હોય છે. તે પોતાનું પણ ભલું કરે છે, એ ઉપદેશના કાળમાં ખરેખર એ પોતાનું ભલું કરે છે. ઉપદેશને સ્વાધ્યાય તો એને બાહ્ય નિમિત્ત છે, અંતરંગમાં એ પોતાના આત્માને આરાધનની કેળવણીમાં એને પુરુષાર્થ વર્તે છે. એટલે તો કહ્યું અમૃતચંદ્રાચાર્ય કે આ સમયસારની ટીકા કરતા, આ મહાપરમાગમની ટીકા કરતા, અનાદિની મારી કલ્માશિત પરિણમી પરિણતિ છે, શુદ્ધ થાવ વિશુદ્ધ થાવ ભાવના ભાવે. કે ટીકા આપ કરશો એમાં તો વિકલ્પ થશે, વિકલ્પથી શુદ્ધિ થાય કે વિકલ્પથી શુદ્ધિ નહીં થાય, પણ આ શાસ્ત્રનું રહસ્યભૂત એવું જે આત્મતત્વ છે, એકત્વ વિભક્ત, પાંચમી ગાથામાં કુંકુંદાચાર્ય એકત્વ વિભક્ત એવા આત્માને મારા નિજ વૈભવથી કહીશ, એ શુદ્ધાત્માનું અંદરમાં જે પરિણતિ છે એ વિશેષ ઉગ્ર થશે, વિકલ્પ બહાર રહી જશે અને પરિણતિ ઉગ્ર થશે, એવી મારી ભાવના છે. વિકલ્પ વધારવાની ભાવના નથી, સૂક્ષ્મ વધારવાની ભાવના નથી, કે શાસ્ત્ર રચીને બીજાને વિદવત્તા દેખાડવાની ભાવના નથી. પણ એટલે તો એમ કહ્યું કે આ શાસ્ત્ર મેં રચ્યું નથી, શાસ્ત્ર પૂરું કર્યું ત્યારે એમ કહ્યું આ શાસ્ત્ર નો રચનાર અમૃતચંદ્ર નથી, એમ કહી દીધું. આ ટીકા અમૃતચંદ્રે કરી નથી, કોણે કરી છે કે પૂતગળે કરી છે? શબ્દો તો પૂતગળ છે ને, પૂતગળ થી થયેલી ટીકા છે, અમૃતચંદ્ર ની કરેલી નથી. રાજમલજી બહુ સરસ લખ્યું છે કે આચાર્ય વિનમ્ર ભાવે કહે છે, વિનમ્રતા આચાર્ય ની વિમ્રતા વિનમ્રતા અહીંયા દેખાય છે. અહે તો 2-4 પુસ્તક લખે નાના મોટા દાંતો, એને એમ થઈ જાય આહા મારા તો આટલા પુસ્તક છે, આટલા તો પુસ્તક મેં કર્યા બનાવ્યા. પણ ભાઈ કોણે બનાવ્યા? વાણીએ બનાવ્યા કે તારા આત્માએ બનાવ્યા? આચાર્યો અમૃતચંદ્રાચાર્ય તો એટલા બધા સૂક્ષ્મ વાળા છે, કે પ્રવચન સારની એની ટીકા તો આજે પણ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની અંદર આજે પણ ચાલે છે, બનારસમાં અને રાજસ્થાનમાં અને યુપીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરશે, એમએના કોર્સમાં ચાલતી હશે. એટલું હાયર સંસ્કૃત છે, બહુ હાયર સંસ્કૃત લેંગ્વેજ એમની ઘણી ઊંચી છે. કહે છે કે મારી રચના નહીં, હું તો મારું ભલું કરું છું. ઉપદેશના નિમિત્તે, ટીકાના નિમિત્તે, વક્તવ્યના નિમિત્તે હું મારું ભલું કરું છું. અંદરમાં હું મારું જોતો જાઉં છું, બીજાને નિમિત્ત થાવ તે થાવ, એટલે એમાં બીજાને હિત થવાનું નિમિત્ત રહેલું છે. જો એકલી વાણીને વિકલ્પ નિમિત્ત હોય તો એવી વાણીને વિકલ્પ તો મિથ્યા દ્રષ્ટિ પાસે ક્યાં નથી કે દેશના લબ્ધિમાં નિમિત્ત થાય, પણ એની નહીં થાય. આની થશે એનું કારણ છે કે અંદર મા સત રહેલું, એ સત સતમાં નિમિત્ત છે, અસત સતમાં નિમિત્ત નથી એમ છે. જેને નિમિત્ત થાય છે એ વાણીને પકડતો નથી, એ અંદરમાં આત્મભાવને પકડી દે છે, કહેનારના આત્મભાવને પકડે છે, ત્યારે એને નિમિત્ત થાય છે. ત્યાં સુધી એને નિમિત્ત થતું બહુ ઊંડો વિષય છે.
ભગવાન